समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार द्रव्यानुयोग नो सर्वोत्तम ग्रंथ एनो स्वाध्याय आपणे करीए छीए। त्रीजी गाथा नो स्वाध्याय आपणे कर्यो। त्रीजी गाथा में अपने तत्व प्रमाणे जे एना अर्थ टीका अने भावार्थ छे ए कर्या। गुरुदेवे त्रीजी गाथा उपर 19मी वखत ना प्रवचन में जे विस्तार कर्यो छे ते अने 18मी वखत ना प्रवचन में पण जे वात करी छे ते एनो विचार करिए तो आपणे आ त्रीजी गाथानु तात्पर्य अने एमां रहेला भावोनो ख्याल आवे। એટલે આજે આપણે એ વાત લઈએ છીએ। ત્રીજી ગાથામાં જે વાત આવી એ મૂળ વાત એ છે કે એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં। કુનકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે એકત્વ નિશ્ચયને પ્રાપ્ત, એકત્વ નિશ્ચયને પ્રાપ્તનો અર્થ એવો થાય કે જગતમાં તીર્થંકર ભગવાન કેવળી ભગવાને કહેલા 6 પ્રકારના દ્રવ્યો, સંખ્યાએ તો અનંત, જીવદ્રવ્ય પણ અનંત અને પુદ્ગળ પણ અનંતાનંત, પણ પ્રકારની રીતે જોઈએ તો 6 પ્રકારના જે દ્રવ્યો છે એ 6 પ્રકારના દ્રવ્યો કે જે અનંત પદાર્થો છે એ બધા પદાર્થો પોતે પોતાના ગુણધર્મ રાખીને પરિણમે છે, એટલે પોતાનું જેવું સ્વાભાવિક સ્વરૂપ છે એવા સ્વરૂપને રાખીને એ પરિણમન કરે છે, તેથી તે સુંદર છે। પોતાના સ્વભાવને છોડતા નથી અને પોતાના સ્વભાવને છોડીને બીજા રૂપે થતા નથી, અથવા તો બીજાને એ પોતે પોતાના સ્વભાવરૂપ કરતા નથી, બીજાની સાથે એ જોડાઈને કોઈ નવા રૂપે થતા નથી, એટલે જગતનું સ્વરૂપ જેમ છે તેમ જળવાઈ રહ્યું છે। જો એક દ્રવ્ય પોતે પોતાનો પોતાના ગુણધર્મોને કારણે જે સ્વભાવ છે એ સ્વભાવથી ચ્યુત થાય, એટલે કે એ સ્વભાવને છોડીને એ બીજા દ્રવ્યના સ્વભાવ રૂપે જો થઈ જાય, તો પછી જગતમાં કોઈ દ્રવ્ય પોતે પોતાના સ્વરૂપે રહી શકે જ નહીં, ઘણી ઉથલપાથલ થઈ જાય। એવું જો થઈ શકતું હોય તો કોઈપણ બીજું દ્રવ્ય ત્રીજા દ્રવ્યને ફેરવવાનો પ્રયત્ન કરે અને કોઈ દ્રવ્ય એ મૂળભૂત સ્વભાવે રહી શકે નહીં, એના મૂળભૂત સ્વરૂપે રહી શકે નહીં। કોઈપણ દ્રવ્યમાં તમે એમ માનો કે બીજું દ્રવ્ય ભેળવી દઈએ અને એક નવું દ્રવ્ય બનાવીએ તો એ શક્ય નથી, સાયન્સ પ્રમાણે પણ એ શક્ય નથી। જે દ્રવ્ય છે તે જ રીતે રહે છે, અનાદિથી એમ જ છે, એના જે સંયોજન આપણને દેખાય છે તો એ સંયોજન વખતે પણ એ મૂળ દ્રવ્ય જે છે તે તો તેમનું તેમ રહે છે, એટલે ભેગા થયેલા આપણને દેખાય તે છતાં એ ભેગા થતા નથી। આપણે સાયન્સ પ્રમાણે વિચાર કરીએ તો પણ સિલ્વર છે તો સિલ્વર સિલ્વર રૂપે જ રહે છે, એનો સિલ્વર નાઇટ્રાઇટ બને તો પાવડર તરીકે આપણને દેખાય, પણ એમાં સિલ્વર નાઇટ્રાઇટ સફેદ પાવડર જે પાણીમાં ડિઝોલ્વ થાય છે એમાંથી ફરી પાછું સિલ્વર સિલ્વર રૂપે પ્રાપ્ત કરી શકાય છે. કોપર સલ્ફેટ જે લીલાશ પડતા બ્લુ રંગનો પાવડર એ ફરી પાછો એમાંથી એ કોપર પ્રાપ્ત કરી શકાય છે. એ પાવડર રૂપે થયો છે તો પણ એમાં કોપર પડ્યું છે, એટલે મૂળ દ્રવ્ય છે એનો નાશ થતો જ નથી, એ બદલાતું નથી. એટલે એ રીતે વિચાર કરીએ તો જગતમાં છ પ્રકારના દ્રવ્યો છે, એ છય પ્રકારના દ્રવ્યો પોતે પોતાના રૂપે જ રહે છે. ચાર પ્રકારના દ્રવ્યો એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એના તો પરિણમન પણ શુદ્ધ નિર્મળ થાય છે. જ્યારે જીવ અને પૂતગળના પરિણમનમાં એમાં એવી યોગ્યતાને કારણે સ્વાભાવિક પરિણમન અને વિભાવિક પરિણમન જોવા મળે છે. પૂતગળ એક પૂતગળ રૂપે પરિણમન કરે છે, એ પરિણમન એનું શુદ્ધ પરિણમન છે, પણ એવા પૂતગળ પરમાણુઓ ભેગા થાય છે અને જે સ્કંદ બને છે એ સ્કંદનું પરિણમન છે, તે વિભાવિક પરિણમન છે. વિભાવિક પરિણમન અનેક પ્રકારે હોય, અસંખ્ય પ્રકારે હોય, જેટલા પ્રકારે જે જે રીતે સ્કંદ બને એ પ્રકારે એના એ પરિણમનો થાય. તેમ છતાં એ પૂતગળનું પોતાનું સ્વરૂપ બદલાતું નથી. પૂતગળનું પોતાનું જે સ્વરૂપ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એના બંધારણમાં એના ગુણો દ્વારા જે બંધારણ પૂતગળનું થયું છે એમાં કોઈ ફેરફાર થતો નથી. પરિણમનની વાત જુદી છે અને મૂળભૂત જે દ્રવ્ય એની વાત જુદી છે. મૂળભૂત દ્રવ્ય એ જેટલા ગુણ એમાં રહ્યા છે એટલા ગુણોમાંથી એક પણ ગુણને ઓછો કે વધતો કર્યા વિના એમ જ રહે છે. એટલે ક્યાંય એ દ્રવ્યમાં ફેરફાર થઈ જાય એમ બનતું નથી. જીવદ્રવ્યનું પણ આવું જ છે. જીવદ્રવ્ય પોતાનો જેવો અનંત ગુણો સહિત સ્વભાવ છે, એવા સ્વભાવે એ શુદ્ધ નિર્મળ પરિણમન કરે છે, પણ સાથે એનામાં રહેલી યોગ્યતાને કારણે એ મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે, રાગ દ્વેષના નિમિત્તે એ પોતાના સ્વભાવથી અન્ય ભાવે પરિણમન કરે છે, એ વિભાવ પરિણમન છે, વૈભાવિક પરિણમન છે. આવું થતું હોવા છતાં પણ જીવનું સ્વરૂપ બદલાતું નથી. એ પૂતગળોની સાથે રહ્યો છે તો પણ એના સ્વરૂપમાં ફેરફાર આવતો નથી. આકાશના એક ક્ષેત્રમાં જીવ અને પૂતગળ અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અને કાળાણુ બધા જ સાથે હોવા છતાં એ એકબીજાના ગુણને ગ્રહતા નથી. પોતે પોતાના ગુણ રૂપે જ રહે છે, એટલે પોતાના સ્વરૂપમાં એમને કોઈ એવો બદલાવ થતો નથી. બે દ્રવ્યો ભેગા મળીને કોઈ નવું ત્રીજું દ્રવ્ય થાય એવું બનતું નથી. એટલે એ રીતે જગતનું સ્વરૂપ જેમ છે તેમ જળવાઈ રહે છે. જગતનું સ્વરૂપ બરાબર જેમ છે તેમ જ એટલા માટે જળવાઈ રહે છે કે એ છ પ્રકારના દ્રવ્યો ગમે તેટલા નિકટ છે તે છતાંય એ એકબીજામાં ભળી જતા નથી. અને એવું ન ભળવાને કારણે એ દ્રવ્યો પોતે પોતાનું સ્વરૂપ ગ્રહીને રહ્યા છે, અને એમના જ્યારે પોતાના સ્વરૂપ પ્રમાણે શુદ્ધ નિર્મળ પરિણમન થાય છે તો એ સુંદર છે. એટલે એક વાત તો એ કરી. બીજી વાત એ કરવામાં આવી કે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જાય તો સંકર દોષ આવે. એટલે એ સંકર દોષ વિશેની વાત કરી. એ સંકર દોષમાં એમ વાત કરી કે એમ થતાં બે દ્રવ્ય ભેગા થઈને ત્રીજા પ્રકારનું દ્રવ્ય બને, અથવા તો જે એક દ્રવ્ય છે એના સ્વભાવે બીજું દ્રવ્ય થઈ જાય. આવું થાય તો જગત આખું બદલાઈ જાય. જગત આખું બદલાય એટલું જ નહીં, પણ જગતમાં કોઈ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે રહી શકે જ નહીં. દરેક જીવ બીજા જીવને બદલવાનો પ્રયત્ન કરે, બીજા પદાર્થને પૂતગળને બદલવાનો પ્રયત્ન કરે, અને એમ બદલાઈ જતા મૂળભૂત સ્વરૂપ ક્યાંય અસ્તિત્વમાં રહે નહીં, એટલે જગતનો નાશ થાય. ખરેખર તો એમાં જગતનો નાશ થાય. એટલા માટે એ જગતને ઉપકારી નીવડે છે એમ વાત આવી. જગત ઉપર એ ઉપકાર કરે છે. શું ઉપકાર કરે છે? કે એના સ્વરૂપને ટકાવી રાખે છે. કઈ રીતે? તો કે પોતાના સ્વરૂપથી ચ્યુત નહીં થઈ અને એ જગતને ટકાવી રાખે છે. આ તો તત્વની વાત થઈ, પણ એ સિવાય આપણે જે પ્રયોજન એમાંથી લેવાનું છે અને જે સમજવાનું છે એ વાત મહત્વની છે. જીવની વાત લઈએ, ભગવાન આત્માની વાત લઈએ, તો ભગવાન આત્માને કર્મના નિમિત્તના બંધની સાથે સંબંધ એ વિકાર ઉત્પન્ન કરનાર છે, એ નિંદનીય છે. બંધની વાત જે લીધી આમાં આગળ રાખવાની અંદર, જે એ બંધની વાત છે કે એનું આવું શુદ્ધ સ્વરૂપ છે, દરેક દ્રવ્યનું એ જ પ્રમાણે શુદ્ધ સ્વરૂપ છે, એ એકબીજા સાથે રહેવા છતાં પણ બદલાતા નથી, આટલી બધી વાત કરી. અને એનાથી વધારે આગળ વધીને એટલી વાત કરી કે એવા શુદ્ધ સ્વરૂપ રૂપે રહેવાને કારણે આ જગતનું સ્વરૂપ પણ ટકી રહ્યું છે, એટલી બધી વાત કરી. અને છતાંય તમે જ્યારે એમ કહો છો કે ભગવાન આત્માને બંધ સાથે સંબંધ, કર્મના સંબંધની વાત મૂકી છે, ભગવાન આત્માને કર્મના નિમિત્તના બંધની સાથે સંબંધ, એ તો વિકાર ઉત્પન્ન કરનાર છે, એ તો નિંદનીય વાત છે. બંધ કથા એટલે બંધ ભાવ, ભાવ એવો ભાવ, બીજાના સાથે બંધની કથા શબ્દ છે, પણ એનો અર્થ એ કે બીજાની સાથે બંધનો જે ભાવ, આત્માને કર્મ સાથે બંધનો જે ભાવ, એ નિંદનીય છે. સર્વજ્ઞ ભગવાનની વાણી છે અને ગૂઢ છે, એમાં એ વાત છે કે ભગવાન આત્માને એવો બંધનો ભાવ શોભતો નથી. ભગવાન આત્માને તો પોતે પોતાના જ ગુણોથી, જે અનંત ગુણો છે છતાં પણ જે એક પણ વર્તે છે એ જ શોભાયમાન છે. એટલે કે એવું અનંત ગુણો સહિત જે જીવ દ્રવ્ય એ એકપણે રહ્યું છે અને એનું જે શુદ્ધ પરિણમન થાય છે, એ શુદ્ધ પરિણમન એટલે એની શુદ્ધ પર્યાયો, નિર્મળ પર્યાય, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, એ ત્રણ શુદ્ધ પર્યાય છે. એ ત્રણ પ્રકારની શુદ્ધ પર્યાય કહી એને રત્નત્રય કહેવામાં આવે છે. એવી દશા પ્રગટ થાય એટલે એને રત્નત્રય, ત્રણ રત્નો સમાન છે. અને એવી પરિણતિ પામે જ્યારે, ત્યારે જ ખરેખર તો જીવ શોભાયમાન થાય છે. દ્રવ્યનું એકપણું બદલાવું નહીં, પોતે પોતાના સ્વરૂપે પરિણમવું અને એનું શુદ્ધ નિર્મળ પરિણમન થાય, એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની પર્યાય થાય, એ શોભા આપનારું છે. હવે આ શોભાની વાત કરી તો એમાં બીજો અર્થ એમાં એવો સમાય છે કે એવી પ્રાપ્તિ જેને થાય એ શોભાયમાન છે. પેલું તો એ દ્રવ્યનું એવું શુદ્ધ સ્વરૂપ શોભાયમાન છે, એ તો સિદ્ધાંતની વાત કરી, પણ આચાર્ય ભગવાને આપણને ઉપદેશમાં સમજાવવું એ છે કે આવું શુદ્ધ સ્વરૂપ તને પર્યાયમાં પ્રગટ થાય એ શોભાયમાન છે. જેને એ પર્યાયમાં પ્રગટ થયું એને માટે એ શોભાયમાન છે, જેને પર્યાયમાં એ પ્રગટ નથી થયું એને ક્યાં શોભાયમાન છે. વસ્તુ મૂળભૂત પદાર્થે, મૂળભૂત રૂપે, મૂળભૂત સ્વરૂપે પડી જ છે, પણ એનું એવું શુદ્ધ નિર્મળ પરિણમન એને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને માટે શોભાયમાન થયું. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રની પર્યાય આપણે પોતે પ્રગટ કરીએ એ શોભાયમાન છે. આ વાત, શોભાયમાનની વાત જે આવી એ મૂળ ક્યાંથી શરૂ કરીને આવી, તો બીજી ગાથામાંથી શરૂ કરીને આવી કે કર્મના ઉદયને કારણે જીવ પરતરફનું લક્ષ્ય કરીને મિથ્યાત્વને અને અજ્ઞાનને કારણે એ રાગ દ્વેષના ભાવ કરે છે, ત્યારે એ ભાવે વર્તતો, રાગ દ્વેષના ભાવે વર્તતો જીવ પોતાના મૂળભૂત સ્વભાવથી ચ્યુત થઈને એ પર સમય થાય છે. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે તો સ્વસમય છે, અને એ પરના ભાવે પરિણમે છે, પરનું લક્ષ્ય કરીને પરિણમે છે તો એ પર સમય થાય છે. એમ જીવને દ્વિધપણું છે, બે પ્રકારપણું દર્શાવ્યું. હવે એ બે પ્રકારપણાની વાત જે લીધી, તેમ છતાં પણ અહીંયા જે વાત કરવી છે એ વાત એ દર્શાવવી છે કે જીવને શોભાયમાન શું છે. એટલે મૂળ તત્વની અપેક્ષાએ તો આ શું શોભાયમાન છે એની વાત કરી, પણ એમાંથી જીવે, આત્માએ શું ગ્રહણ કરવાનું છે, તો કે એની એવી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ કરવી જોઈએ એને ઉપદેશ ગ્રહણ કરવાનો છે. બીજી રીતે એક વાત અંદર મૂકવામાં આવી કે એને વિરોધાભાસી વાત છે, છતાં પણ એના મૂળભૂત સ્વભાવમાં ફેરફાર નથી થતો. એ વિરોધાભાસી વાત શું છે, તો કે એને ગુણ અને પર્યાય બંને છે, જેમાં ગુણો છે એ શાશ્વત રહેવાવાળા, અક્રમે રહેવાવાળા છે, અને પર્યાયો છે તે ક્ષણિક છે અને ક્રમવર્તી છે. એટલે પર્યાય અને ગુણ એ બંનેનું, બંનેનો ભાવ કહો કે બંનેનું સ્વરૂપ જે છે તે એકબીજાથી તદ્દન ભિન્ન છે. આવું ભિન્ન હોવા છતાં પણ અને ઉત્પાદ અને વ્યય રૂપે પર્યાય થતી હોવા છતાં પણ એ આત્માના મૂળભૂત તત્વની સ્વરૂપની વાત કરે છે, ત્યારે એ પોતે પોતાના શુદ્ધ પરિણમનને કારણે એ શોભાયમાન જ રહ્યો છે. પણ સાચા શોભાયમાનની વાત તો કરવી છે ત્યારે તો એમ કહેવું છે કે એની જ્યારે નિર્મળ શુદ્ધ પર્યાય પ્રગટે છે ત્યારે એ શોભાયમાન છે. પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે પરિણમન કરે છે ત્યારે એ શોભાયમાન છે. એટલે આ એમાંથી એક ઉપદેશ ગ્રહણ કરવાનો છે. હવે બીજી પણ થોડી વાત એમાં ગુરુદેવે જે કરી છે આપણે લઈએ. કે જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, કોણ? એ દ્રવ્યો, છય પ્રકારના દ્રવ્યો છે, એ એક સાથે રહ્યા છે છતાં એ એકબીજાને સ્પર્શ કરતા નથી, પણ પોતાના ગુણધર્મોને એ ચુંબે છે. એટલે પોતાના ગુણધર્મોને, પોતાની શક્તિઓને એ સ્પર્શે છે. એનામાં રહેલા જે દ્રવ્ય છે, એ દ્રવ્યમાં રહેલા જેટલા ગુણો છે અને એની પર્યાયો છે એ બધાને એ પહોંચે છે, એ બધાને એ પ્રાપ્ત કરે છે, એ બધાને એ ચુંબે છે, એ બધાને એ સ્પર્શે છે. તો પણ એ દ્રવ્યો, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી. એટલે કે જીવ દ્રવ્ય જે છે એ પૂદગળને સ્પર્શતું નથી. જીવ દ્રવ્ય એના અનંત ગુણોને, એની અનંત ગુણોની પર્યાયને એ પ્રાપ્ત છે, એને એ ચુંબે છે, સ્પર્શે છે, અને એના પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે. ધ્રુવ પણ દ્રવ્ય ટકીને રહેવું છે. ધ્રુવ અને ગુણ નું એક પ્રકારે પરિણમન છે, પર્યાયનું એનાથી ભિન્ન પ્રકારે પરિણમન છે. આ બધું હોવા છતાં પણ એ પોતે પોતાના બધા જ ધર્મોને ગુણધર્મોને સ્પર્શે છે, એટલે ગુણોના સમૂહને સ્પર્શે છે, ચુંબે છે. તેમ છતાં પણ એ પરસ્પર એટલે કે જીવદ્રવ્ય અને પૂદગળ દ્રવ્ય, કે જીવદ્રવ્યને ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય કે આકાશ કે કાળ, કોઈપણ દ્રવ્ય એ એકબીજાને સ્પર્શ પણ કરતા નથી. આ વાતને ખૂબ સારી રીતે સમજવાની છે. એ સમજતા સાચા વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, દ્રષ્ટિ બદલાય છે અને સર્વજ્ઞતાનો પણ બરાબર ખ્યાલ આવે છે, પોતાના સ્વરૂપનો પણ ખ્યાલ આવે છે અને અકર્તા ભાવ પણ એમાંથી ઉત્પન્ન થાય છે અને એમ કરતા એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એટલે આ ત્રીજી ગાથાની અંદર ઘણા ભાવો ભરી દીધા છે. હવે આપણે એ વાતને લઈએ કે એ એકબીજાને સ્પર્શ કરતા નથી. કોણ? દ્રવ્યો. જીવદ્રવ્ય ઉદ્ગળ દ્રવ્યને કોઈ રીતે સ્પર્શતું નથી. સૌથી વધુ એની નજીકમાં જે છે તે શરીર. શરીર પૂદગળ છે, જળ છે, એને જીવ સ્પર્શ કરતું નથી, સ્પર્શતું નથી. પેલા વાત એ કરી, એકબીજામાં એ વ્યાપતા નથી, એના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી, અને દ્રવ્ય દ્રવ્ય તરીકે બંને સ્વતંત્ર જ રહ્યા છે, એક સાથે રહ્યા છે, એક જ ક્ષેત્રમાં રહ્યા છે તો પણ. અને હવે અહીંયા જે વાત આગળ કરી છે, એ ગુરુદેવે એમાં જે ભાવ કાઢ્યો છે એમાંથી એ સમજવાનો છે કે એ દ્રવ્ય એકબીજાને સ્પર્શતા પણ નથી. તો એકબીજાના કામ કરે એ તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જીવ એની સાથે નજીકમાં રહેલ પૂદગળનો સ્કંધ એટલે શરીર, એ શરીરનું કંઈ પણ કામ કરે એ શક્ય જ નથી. જીવ કંઈ એવો ભાવ કરે કે આ હાથ ઊંચો કરું તો એ હાથ ઊંચો થઈ જાય એમ પણ નથી. જીવ પોતે એ શરીર એવા પૂદગળનો ના કંઈ કાર્યો કરે નહીં એટલે એ શરીરને હલાવી ચલાવી તો શકતો નથી, પણ એમ પણ નહીં કે જીવના ભાવ થાય માટે પેલું પૂદગળ હાલે ચાલે એમ પણ નહીં. બહુ સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. અને આ વાતને ધીરે 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 કરીને એના ઉપર મનોમંથન ચિંતવન કરી અને બેસાડવાની છે કે જીવ જ્યારે એમ ભાવ કરે કે આ હાથ ઊંચો થાય, કે અથવા તો એમ કહે કે હું આ હાથ હલાવું છું, આ હાથ ઊંચો કરું છું, તો એ બનતું નથી. એ પોતે હાથને હલાવી શકે નહીં, એ પૂદગળનું કાર્ય પોતે જીવ કરી શકે નહીં. કૃપાળુદેવે પણ આ વાત બહુ સરસ રીતે કહી છે કે જીવ એક તણકલાના બે ટુકડા પણ કરી શકે નહીં. અને એ વાત ઉપરથી અમે પણ ગુરુદેવના આટલા પ્રવચનો સાંભળ્યા પછી અમે નિષ્કર્ષ પર આવ્યા છીએ પ્રભુ કે જીવ એક તણકલાના બે ટુકડા તો પછી કરે, પહેલી વાત તો એ છે કે એને સ્પર્શી પણ શકે નહીં. અને આ પરમ સત્ય ગુરુદેવની વાણીમાંથી સમજાયું છે. જીવ શરીરનું કંઈ કરી શકે નહીં, એટલે કોઈ એમ કહે કે ના, પણ જીવ જેવા ભાવ કરે છે તેવા ભાવને નિમિત્તે એ શરીરમાં હલનચલન થાય છે ને, તો એમાં પણ ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કહ્યું છે કે એમ પણ નથી. એ દરેક ભાવ કરે છે, એ દરેક ભાવ પ્રમાણે જો શરીર એ રીતે થતું હોત તો કોઈ શરીર ઘરડું થાય જ નહીં. શરીરનો વિકાસ જે રીતે થાય છે, બાળકમાંથી એ વૃદ્ધ થાય છે, એ થઈ શકે જ નહીં. શરીરમાં જે ફેરફાર છે એ થઈ શકે જ નહીં. કોઈ જીવ શરીર સાથે રહ્યો છે એને બીમાર પડવાનો, માંદા પડવાનો ભાવ થતો જ નથી, છતાંય એ શરીર માંદું પડે છે, બીમાર થાય છે. કોઈ જીવને પોતાના વાળ ધોળા થાય, મોઢા ઉપર કરચલીઓ પડે, વૃદ્ધાવસ્થા આવે એવો ભાવ થતો જ નથી. તે છતાંય શરીરમાં આ પ્રકારે ક્રિયાઓ થઈ રહી છે અને શરીરમાં એવું પરિણમન થઈ રહ્યું છે એ આપણે પ્રત્યક્ષ જાણીએ છીએ. છતાંય આ જીવને છતાં પણ આટલું આટલું થાય છે, જુએ છે, જન્મ્યો ત્યારથી આટલો ઘરડો થયો ત્યાં સુધીમાં એણે જોયું કે એની ઈચ્છા પ્રમાણે શરીરે કંઈ કર્યું નથી, છતાં પણ હજી એને મનમાંથી શરીરનું પોતે કંઈક કરી શકે છે એ ભાવ જતો નથી. એ મિથ્યા ભાવ છે, એ મિથ્યા માન્યતા છે, એ મિથ્યા શ્રદ્ધા છે કે હું મારા શરીરમાં કંઈક કરી શકું છું. એ મોટામાં મોટું મિથ્યાત્વ છે, કે અગૃહિત મિથ્યાત્વ છે, કે અનાદિનું એ મિથ્યાત્વ પડ્યું છે, પાછળથી ગ્રહવામાં આવ્યું છે, કોઈના કહેવાથી એ થયું છે એમ નથી. જીવ માત્રને કોઈ પણ પર્યાયમાં હોય, એકેન્દ્રિયમાં હોય કે પંચેન્દ્રિય સંગની થયો હોય, બધાને એ શરીર સાથે એકત્વપણું છે, મમત્વપણું છે, પોતાની ઓળખ એ શરીર રૂપે જ આપે છે. હું કહેતા એને શરીરનો ખ્યાલ આવે છે અને એ પોતે પોતાના શરીરને માટે બધું કરે છે એમ એને આખું જીવન જીવવાનું થાય છે. વાસ્તવમાં પરિસ્થિતિ જુદી છે. શરીર પૂતગળ છે, એ પૂતગળના કોઈ ગુણ જીવમાં વ્યાપતા નથી. જીવ ચૈતન્ય છે, એનું ચૈતન્યપણું શરીરમાં જતું નથી. બંને તદ્દન ભિન્ન છે અને શરીરના જે કંઈ કાર્યો થાય છે, શરીરનું હાલવું, ચાલવું, ઊઠવું, બેસવું, ખાવું, પીવું, જે કંઈ ક્રિયાઓ જે થઈ રહી છે, કાર ચલાવવી, કોમ્પ્યુટર ચલાવવું, જે બધું થઈ રહ્યું છે એ બધું એના કારણે છે. શરીરની ક્રિયાઓ સ્વતંત્રપણે થાય છે, કેમ કે દ્રવ્ય જુદું છે. એક દ્રવ્યનું બીજું દ્રવ્ય કંઈ કરી શકે નહીં, આ સિદ્ધાંતને આપણે પકડી રાખવાનો, એને છોડવાનો નથી. અને એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને ન કરી શકે, આ બંને વાતને બરાબર પકડી રાખવાની છે. એ સિદ્ધાંતની વાત છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. એટલે એ સિદ્ધાંત ખોટો પડે નહીં. અને એ રીતે જોઈએ તો જીવ શરીરના કોઈ કામ કરતો નથી, શરીરનું કંઈ કરતો નથી. એ પરમાણુ જુદું અને આ જીવ ચેતન એ જુદું. એટલે એની જે માન્યતાઓ શરીર સંબંધીની છે એ મિથ્યા માન્યતાઓ છે. અને એવી માન્યતાઓને છોડીને એણે પોતાનો પુરુષાર્થ સ્વના લક્ષ્ય કરવાનો રહે છે. જેમ શરીરનું એ કંઈ કરી નથી શકતો, તે જ રીતે જગતના કોઈ પણ પદાર્થનું આ જીવ કંઈ કરી શકતો નથી. એ પાસે રહ્યું હોય એ દ્રવ્યમાં પણ કોઈ ફેરફાર કરી શકતો નથી. અને ફેરફાર કરી નથી શકતો તો પછી એ કોઈ પરદ્રવ્યની કોઈ પણ ક્રિયાનો, એની કોઈ પણ પર્યાયનો એ કરતા થઈ શકતો નથી. એનું કરતા પણ પરમાં છે જ નહીં. જો જીવ એમ માનતો હોય કે આ હું ખુરશી બનાવું છું, હું ટેબલ બનાવું છું, હું ઘર બનાવું છું, હું કપડાં સીવું છું, હું રસોઈ કરું છું, હું રોટલી બનાવું છું, મીઠાઈ બનાવું છું, હું કોમ્પ્યુટર ચલાવું છું, હું કાર ચલાવું છું, તો આ બધા જે કાર્યો એ કરે છે એમ જે માન્યતા એની પડી છે એ માન્યતા મિથ્યા માન્યતા છે. ઉદગળના કોઈ કાર્યોનો એ કરતા થતો નથી. એ ભાવ કરે છે, પણ ભાવ કરે છે ત્યારે દરેક વખતે જેવા ભાવ કરે છે એવું થતું નથી. જે જે પ્રકારના ભાવ કરે છે તે તે પ્રકારે સામે પૂતગળમાં જ્યારે ક્રિયા થાય ત્યારે સમજવું કે એ વખતે એને પુણ્યનો ઉદય છે. અને જ્યારે એ ભાવ જેવા કરે એ પ્રકારે સાથે રહેલા દ્રવ્ય પૂતગળમાં જો એવા પરિણમન થતા નથી તો સમજવું કે પાપનો ઉદય છે. એટલે બંને જીવ અને પૂતગળ બંને જુદા છે, બંનેના પરિણમનો સ્વતંત્રપણે થાય છે. એટલે જીવે એ પૂતગળ સાથેના જગતમાં જેટલા છે બીજા પૂતગળ, પૂતગળના સ્કંધ અને અન્ય જીવો, અન્ય બધા જ પદાર્થો પોતે એક એ સિવાયના બાકી બીજા બધા જ પર, એ બધા પરમાં પોતે કંઈ કરી શકે છે, પોતે કરવા માટે સમર્થ છે, એ બુદ્ધિને છોડવી જ રહી, એ માન્યતાનો એણે ત્યાગ કરવો જ પડશે. એ આજે કરે તો આજે, કાલે કરે તો કાલે, અને કાલે નથી કરતો અને છ મહિના પછી કરે તો છ મહિના પછી, પણ એ મિથ્યા માન્યતા એને છોડવી જ પડશે કે જીવ પોતે ભગવાન આત્મા એ બીજા અન્ય પદાર્થોમાં કંઈ કરી શકતો નથી. બીજાનું કરતાપણું એ જ પ્રમાણે બીજાનું ભોગતાપણું જીવને ક્યારેય હતું નહીં અને છે પણ નહીં અને થશે પણ નહીં. જીવનું કરતાપણું ભોગતાપણું એનું પોતામાં છે, એટલે કે જીવ પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા થાય, બીજા કોઈનો કરતા થઈ શકતો નથી. પોતે પોતાના જ્ઞાન આનંદ સુખ સ્વભાવને જ ભોગવે, એ બીજા કોઈને ભોગવતો નથી. પોતે પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરે, બીજા અન્ય જ્ઞાન છે તે એના જ્ઞાનની પર્યાયમાં થતા એ જ્ઞાન છે, એ જીવના નથી, આત્માના જ્ઞાન નથી. એ પરના લક્ષ્ય થતા જે જ્ઞાન છે તે તેના એક ક્ષયોક્ષમિક એવા ભાવ છે જે અધૂરા છે. એ જ્ઞાન પણ અધૂરું છે, એને ઇન્દ્રિય કહેવાય. ઇન્દ્રિય દ્વારા થતા જે જ્ઞાન અને એની સમજ, એ જે બધું છે તેને પણ, અને જળ ઇન્દ્રિયોને અને એના વિષયોને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એટલે જીવનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, પોતાનું જ્ઞાન, એ જ સાચું આત્માનું જ્ઞાન કહેવાય. અને જીવના સાચા પોતાના ભાવ એટલે સ્વભાવ ભાવ, એ જ એનો ભાવ છે. એટલે એવા ભાવે એ પરિણમન કરે છે, અને જે પર્યાય થાય છે તે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. અને શુદ્ધ નિર્મળ પર્યાય શાશ્વત પર્યાય છે. શાશ્વત એટલે એ અપેક્ષા કે એક વખત એ પૂર્ણ થાય છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, પછી શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે તો કાયમ એક સરખી શુદ્ધ નિર્મળ પર્યાય જ થયા કરે છે. એટલે અનાદિનું એને ભલે મિથ્યાત્વ હોય અને એની વિભાવ ભાવે પરિણમવાને કારણે અશુદ્ધ પર્યાયો થઈ રહી છે, તે છતાં જીવની બીજી અવસ્થા એટલે સિદ્ધની અવસ્થા, એક અવસ્થા સંસારી અવસ્થા અને બીજી અવસ્થા તે સિદ્ધની અવસ્થા, એ સિદ્ધની અવસ્થા જે છે તે પેલી અવસ્થા સંસારી અવસ્થા કરતાં અનંત ગણી છે અને એ શાશ્વત છે. એટલે શુદ્ધ ભાવના પરિણમન એના શાશ્વત છે. આ વાતને પણ એને લક્ષમાં લઈને એવા શુદ્ધ ભાવે પોતે પરિણમન કરે અને એવી પોતાની શુદ્ધ પર્યાય પ્રગટ થાય એવો પુરુષાર્થ એને કરવાનું લક્ષ્ય થાય છે કે હવે મારે આ જ કરવાપણું છે. પહેલી વાત એ થઈ કે એ ક્યાંય બીજે કંઈ કરી નથી શકતો અને જીવ પોતે પોતાનામાં જ કરી શકે છે, એ એક પહેલું કારણ દર્શાવ્યું. અને બીજું કારણ આ દર્શાવ્યું કે એ શાશ્વત એનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, અને એવી પર્યાયો એની થાય છે એવું શુદ્ધ સ્વરૂપ છે. એટલે એમ એ પોતે પોતા તરફ વળે છે અને એ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. આ આખી વાત આ ગાથામાંથી નીકળે છે. ઘણી બધી વાત ગુરુદેવે તો કરી દીધી છે અને કેટલા બધા ઉદાહરણો આપીને સમજાવ્યું છે કે આ ચાલવું થાય, બોલવું થાય, જે કંઈ કરવું થાય છે એ બધામાં જીવનું કંઈ કરવું થતું નથી. બધા જ કાર્યોના દાખલા લીધા છે જાત જાતના, અને એ એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, ચૂંબતું નથી, પણ પોતે પોતાના અનંત ગુણોને અને પર્યાયોને ચૂંબે છે, સ્પર્શે છે, અને એ જ રૂપે એનું સ્વરૂપ રહેલું છે. એ બધી વાત એમાંથી લેવામાં આવી. થોડી બીજી વાત પણ આમાં હજી વધારે આવે છે, એનો પણ આપણે વિસ્તાર કરીએ અને સમજીએ કે ભગવાન આત્મા એક સ્વરૂપે છે, એને રાગનો સંબંધ એ બંધ કથા એટલે એ બંધ ભાવ. પેલી સ્પર્શવાની વાત લીધી, હવે એમાં એ સ્પર્શવાનું કયા પ્રકારે છે એને જરાક આપણે લઈએ. કર્મની વાત એમાં લેવી છે ને કે બંધ ભાવની વાત, એ બંધાયો નથી કોઈ જગ્યાએ કોઈથી, એ વાત લેવી છે ને, અને એમાંથી આપણે જે શીખવાનું છે એ વાત લઈએ. તો ભગવાન આત્મા એક સ્વરૂપે છે, એને રાગનો સંબંધ, એ બંધ કથા એટલે બંધ ભાવ, એ બંધ ભાવ એને છે જ નહીં. ગુરુદેવ એમાં કહે છે કે આમાં એ દરેક પદાર્થ વિરુદ્ધ સ્વભાવ કે અવિરુદ્ધ સ્વભાવ એ પણ રહીને ભિન્ન ટકી રહ્યા છે. વિરુદ્ધ સ્વભાવ અને અવિરુદ્ધ સ્વભાવની વાત આપણે કરી કે એ દ્રવ્યમાં રહેલ ગુણ અને પર્યાય એ બંનેની જે ભિન્નતા છે એ રીતે રહીને પણ એ પોતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખીને ટકી રહ્યા છે અને એમ જગત ટકી રહ્યું છે. કોઈ કોઈને કારણે છે જ નહીં એ રીતે જગત ટકી રહ્યું છે. પણ અહીંયા એ બતાવીને જુદું પાડવું છે કે એ પરથી તો જુદો પડ્યો કોણ આત્મા, પણ એના પર્યાયમાં જે ધર્મ છે એને પણ જુદો પાડવો છે. શું વાત કરવી છે હવે એ બંધભાવની વાત કરીને એ ગુરુદેવે સમજાવ્યું છે અને કહ્યું છે કે બીજા પરથી, બીજા અન્ય દ્રવ્યથી પરથી તો એ જુદો પડ્યો એમ ટકી રહ્યો છે, પણ હવે તો આગળ બીજી વાત પણ એમાંથી બતાવવી છે. એ વાત એ છે કે પર્યાયમાં, એના પર્યાયમાં જે ધર્મ છે એને પણ હવે જુદો પાડવો છે. એટલે એની વાત કરે છે કે એ પોતે પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે, વિકારને પણ એ ચૂંબે છે, પરને નહીં. પણ હવે અહીંયા તો એકત્વ નિશ્ચયગત સિદ્ધ કરવું છે. ભગવાન આત્મા એકલો જ્ઞાન આનંદ સ્વરૂપ છે, ચિદાનંદ ધ્રુવ, અનાકુળ શાંત રસનો કંદ, શાંત રસ પણ એ પરિણમે છે. એ વ્યવહારના રાગને અડતો એ નથી, એ વ્યવહારના રાગને સ્પર્શતો નથી. વ્યવહારનો રાગ એ એનાથી જુદો છે. ભગવાન એટલે ભગવાન આત્મા શાંતપણે પરિણમે છે, ધર્મપણે, અભેદ રત્નત્રયપણે. એમાં આ વ્યવહારનો રાગ એ કંઈ એને અડતો નથી. આ વાત તીર્થંકર ભગવાનની વાણીમાં આવેલી છે, જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંય આવી વાત હોય નહીં. નિમિત્ત આવે તો કાર્ય થાય એમ માને છે ને લોકો, ત્યારે અહીંયા તો એ એમ કહે છે કે એ નિમિત્તથી કાર્ય તો થતું નથી, પણ એ નિમિત્ત એને અડતું પણ નથી. એટલે જે રાગ અને દ્વેષના ભાવો એના નિમિત્તે એની દશા જે થાય, એટલે કે એને આશ્રવને બંધ થાય એ દશાની વાત કરીને, તો એમાં એમ કહેવું છે કે એ નિમિત્ત એને અડતું પણ નથી, એટલે કે એ રાગ અને દ્વેષ એના સ્વરૂપમાં નથી. અને સાચા અર્થમાં ખરેખર જોવા જઈએ તો એ ભગવાન આત્માને એ અડતા પણ નથી. એ રાગ કે દ્વેષ જે થાય છે એના સ્વરૂપમાં નથી, એટલે એનું વિભાવરૂપ પરિણમન છે એના સ્વરૂપમાં નથી. એ યોગ્યતાને કારણે થતું, એવી યોગ્યતાને કારણે વિભાવરૂપ થતું આપણને જણાય છે. અંદરમાં જ્યારે ભેદ જ્ઞાનથી લઈએ ત્યારે તો એ એકત્વગત એટલે કે અભેદ રત્નત્રયપણે પરિણમે, એને ભેદ રત્નત્રય અડતું નથી. અભેદ રત્નત્રય એટલે જે આપણે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપે એ પરિણમે, એ વખતે પેલું ભેદ રત્નત્રય અડતું નથી. આ જરાક સમજવા જેવું છે. ભેદ રત્નત્રય એટલે શું છે એ વ્યવહારની વાત કરી, એ પરના નિમિત્તની વાત કરી, રાગ દ્વેષ ના ભાવની વાત કરી. કર્મના સંયોગે એટલે કે કર્મના ઉદયના સંયોગે જે દશા થાય, જે ફળ પરિણામ આવે એની સાથે જોડાવાને કારણે એને આશ્રવ થાય અને બંધ થાય, આ જે વાત કરી એ બધાને પણ અહીંયા એ વ્યવહારમાં લઈ લીધી. ગુરુદેવનું કહેવું એમ છે કે એ બધું અખંડ આત્મ સ્વરૂપ શુદ્ધ નિર્મળ એમાં એ છે જ નહીં, એ વસ્તુમાં નથી. વસ્તુ એટલે ભગવાન આત્મા, એની અંદર એવા આશ્રવ અને બંધ એવું કંઈ છે જ નહીં. અને એવું નથી તો જ એ આત્મા એ સુંદર છે, એનું સ્વરૂપ જે છે તે સુંદર છે અને એ જ સત્ય છે, એ જ એનું સાચું સ્વરૂપ છે. એટલે જે પેલા દ્વેતપણાની વાત કરી હતી કે દ્વેતપણું આવે છે એ વિભાવ ભાવે પરિણમે એટલે પર સમય થાય અને સ્વભાવ ભાવે પરિણમે એટલે એ સ્વસમય થાય, એ દ્વેતપણાની વાત હતી. એમાં પછી આ વાત કરી ત્રીજી ગાથામાં કે એને ખરેખર જોઈએ તો એને પોતાના સ્વભાવ ભાવે પરિણમવું એવું એકપણું જ છે, એને ખરેખર બેપણું છે જ નહીં. એ બેપણામાં એ પર સમયપણું જે થાય છે એ બધું ક્ષણિક છે. ક્ષણિક કઈ અપેક્ષાએ? તો કે જે શાશ્વત અપેક્ષા છે એની અપેક્ષાએ. શાશ્વતપણે શું છે? તો કે શાશ્વતપણે તો એનું શુદ્ધ સ્વરૂપ રૂપે પરિણમવું જ છે. કેમ કે સિદ્ધ દશાનો કાળ સંસારી અવસ્થાના કાળ કરતાં અનંત ગણો છે. ભલે એ અત્યારે વર્તમાનમાં અનાદિથી હજી સિદ્ધત્વને પ્રાપ્ત કર્યા વિનાનો સંસારી અવસ્થામાં છે, તેમ છતાં પણ એનું મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ રહ્યું છે. અને જ્યારે એ પર્યાયને પ્રગટ કરશે પછી અનંતા અનંતો કાળ સુધી એ શુદ્ધ દશા જ રહેવાની છે. એટલે આ શાશ્વત વસ્તુ જે છે એ શાશ્વત વસ્તુ જ સ્વીકાર્ય છે. અને એ સિવાય જે વિભાવ ભાવે પરિણમવું, પર સમય રૂપે પરિણમવું એ અને સ્વસમય રૂપે પરિણમવું એવું બેપણું જે માનીએ છીએ એવું છે જ નહીં, એકપણું જ છે. શાશ્વત શુદ્ધપણું જ જીવને છે. આમ કહી અને પોતાનો આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે, નિર્મળ છે, એ જ સ્વરૂપ છે, એની દ્રઢતા કરાવે છે. આમ કહી અને આપણને એની દ્રઢતા કરાવે છે કે તારું સ્વરૂપ શુદ્ધ નિર્મળ સિદ્ધ સમાન જ છે. બીજી બધી વાત જે છે તે બધી પર્યાયમાં હોય, બીજી રીતે હોય, એ બધાને તું ભૂલી જા. એ પરિણમનને ભૂલી જા, તું મૂળ વસ્તુનો વિચાર કર. મૂળ વસ્તુ શું છે? તારું સત્વ કહો, તત્વ કહો, જે કહો તે તું છો. એ શું છે? જે ધ્રુવ રહ્યું છે, જે ક્યારેય બદલાતું નથી, એ શુદ્ધ જ છે. આ વાત તરફ લઈ જાય છે. અને આ તો સમયસાર ગ્રંથ છે પ્રભુ, આપણને દ્રષ્ટિનો વિષય દર્શાવે છે, ક્યાં તારે જવાનું છે એ દર્શાવે છે. જ્યાં સુધી એને આવું પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન નહીં થાય, એનું જ્ઞાન નહીં થાય, એનું અનુભવવું નહીં થાય, ત્યાં સુધી એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો એને પુરુષાર્થ ઉપડશે નહીં. એનું મહાત્મા આવ્યા પછી એનો પુરુષાર્થ ઉપડે છે. શિબિરમાં આવો પ્રશ્ન કોઈએ મને પૂછ્યો હતો કે તમે પોતાના સ્વરૂપનું વાત કરો છો, પોતાના સ્વરૂપનું મહાત્મા, તો એ મહાત્મા આવતું નથી. ઘણા લોકોએ ઘણા પ્રશ્નો મને એકલા આને પૂછ્યા હતા. એમાં આપણે એક ભાઈ હતા, એમણે પૂછ્યું. ત્યારે મેં એમને કહ્યું કે આ પ્રશ્નનો જવાબ તો આપણે એમ કરીશું, અંદર સભામાં આપીશું. અને ફરી પાછો એ વાત લીધી કે એને કેમ મહાત્મા આવતું નથી, પોતાના સ્વરૂપનું એને મહાત્મા કેમ આવતું નથી, કે પોતે સિદ્ધ સમાન છે એનું મહાત્મા કેમ એને આવતું નથી. જ્યાં સુધી એ મહાત્મા ના આવે ત્યાં સુધી એને મહાત્મા કોનું રહે છે? એને મહાત્મા તીર્થંકર ભગવાનનું રહે છે, કેવળી ભગવાનનું રહે છે, સત્પુરુષોનું મહાત્મા રહે છે. પણ એ તો બધા પર છે, સૌથી જુદા ભિન્ન પર છે. અને એ બધાએ પોતે પોતાના સ્વરૂપનું મહાત્મા આણીને પોતાના સ્વરૂપમાં જઈને એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી દીધું છે. એમણે એ માર્ગ પણ દર્શાવ્યો છે કે અમે તો આ રીતે જ પ્રાપ્ત કર્યું છે, છતાં પણ એવો ઉપદેશ પ્રાપ્ત થવા છતાં પણ આપણને પોતાને પોતાના સ્વરૂપનું મહાત્મા કેમ નથી આવતું. અને આ વાત એમનો પ્રશ્ન પણ બરાબર હતો, જેમ છે તેમ જ એમની વાત હતી, જેવું એમને લાગતું હતું એ પ્રમાણે. બીજાઓ પૂછતા નહોતા, બીજાઓ એ વાત કરતા નથી. બાકી જોવા જઈએ તો અત્યારે પણ આપણી સાથે આપણે જેટલા સ્વાધ્યાયમાં બેઠા છીએ એમાંના કેટલાને પોતાના સ્વરૂપનું પૂર્ણ મહાત્મા આવ્યું છે, એવું મહાત્મા આવ્યું છે કે પોતાના સ્વરૂપમાં જ જવા જેવું છે. અને શુભ ભાવ જે છે, પૂજા ભક્તિ વિનય આદિનો જે ભાવ છે એ તો બંધનું કારણ છે. એવું મહાત્મા સાચી રીતે જેને આવ્યું હોય એવા કેટલા નથી આવ્યું, અને આવું મહાત્મા કેમ નથી આવતું? આ મૂળ વાતનો જવાબ એ છે કે દ્રષ્ટિ પર્યાય ઉપર છે. પોતાની દ્રષ્ટિ જે છે તે પર્યાય ઉપર છે એટલે એને એવું મહાત્મા નથી આવતું. પર્યાય ઉપર દ્રષ્ટિ એટલે એ પોતે પોતાને મનુષ્ય સમજે છે, પોતે પોતાને પુરુષ કે સ્ત્રી સમજે છે કે નપુંસક સમજે છે, પોતે પોતાને જે સમજે છે એ તો પર્યાય છે. દ્રષ્ટિમાં એને પર્યાય જ આવે છે, એટલે પર્યાય દ્રષ્ટિ થવાને કારણે પેલો ભગવાન આત્મા જે છે તે ભૂલાઈ ગયો છે. એ પોતે પોતાને શું સમજે છે? જે પર્યાયમાં છે એ પર્યાય રૂપે સમજે છે. એ ગમે તેટલો દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરે છે છતાં પણ એને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય ક્યાંથી આવે? જો એ પોતાના સ્વરૂપનો વિચાર કરતો હોય, એ રૂપે પોતાને માનતો હોય, તો એ પોતાને શું માને છે? તો કે મનુષ્ય માને છે, પુરુષ માને છે કે સ્ત્રી માને છે, અને જે નામ છે આ ભવમાં પડ્યું એ માને છે. બોલે છે બરાબર કે હું આત્મા છું એમ બોલે છે, પણ એ માનતો નથી. એની માન્યતામાં એ વાત આવી જ નથી. એને એવો સત્યનો સ્વીકાર જે થવો જોઈએ એવો થયો જ નથી. જો પોતાને એ આત્મા માને તો પછી એક પછી એક બધી વાત આત્માની એને બરાબર પકડાઈ જાય કે આત્મા કેવો? તો કે સિદ્ધ સમાન આત્મા. અને સિદ્ધ સમાન આત્મા છે એવું ક્યાંથી આવ્યું? તો કે કેવળી ભગવાન તીર્થંકર ભગવાનના જ્ઞાનમાંથી એ વાત આવી છે. તો એ સત્ય છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને જે કહેવું છે એ એમણે દિવ્ય ધ્વનિ દ્વારા કહ્યું છે, એટલે એ દિવ્ય ધ્વનિમાં એ વાત આવી છે કે તું સિદ્ધ સમાન છો. અને ખરેખર જોવા જઈએ તો તું સિદ્ધ સમાન છો એમ કહેતા એ કરુણા કરી છે તીર્થંકર ભગવાન કેવળી ભગવાને. આપણી ઉપર કરુણા કરી છે, આપણને ભગવાન બનાવ્યા છે, આપણને આપણું સાચું સ્વરૂપ દર્શાવ્યું છે, અને સાથે સાથે એ પ્રાપ્ત કરવા માટેનો માર્ગ પણ બતાવ્યો છે. પણ છતાંય એને એ પોતાના સ્વરૂપનું મહાત્મ્ય નથી આવતું. એનું કારણ એ છે કે એ ક્યારેય પોતાને આત્મા માનતો જ નથી. એ આત્મા તરીકે પોતે પોતાને સ્વીકારે અને બીજી બધી એની ઓળખાણો આઈડેન્ટિટી બધું ભૂલી જાય તો એને પોતાનું મહાત્મ્ય આવે. સ્વરૂપનું મહાત્મ્ય ત્યારે જ આવે કે સ્વરૂપ સંબંધી પહેલા તો એ અભ્યાસ કરે કે સ્વરૂપ કેવું હોય, ભગવાન આત્માનું સ્વરૂપ, અને પછી એ નિર્ણય લે કે હું કોણ છું, મારું સાચું સ્વરૂપ શું છે. કૃપાળુદેવે એટલા માટે એ કાવ્ય આપ્યું છે, આપણને બહુ સુંદર કાવ્ય આપ્યું છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, શું ખરું, એમાં મારું ખરું સ્વરૂપ શું છે. હું આત્મા છું, હું રમેશ નથી, હું મનુષ્ય નથી, હું પુરુષ નથી. એ બધું જે છે એ જીવનમાં જે વણાઈ ગયું છે એને કાઢવાનું છે. હું આત્મા છું, હું સિદ્ધ સમાન છું, એ વાતને એને બેસાડવાની છે. બેસાડવાની છે એટલું જ નહીં, એને આત્મસાત કરીને પછી એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો છે. એટલે એ પર્યાય દ્રષ્ટિ છે એટલે એને પોતાનું મહાત્મ્ય આવતું નથી. એટલે પર્યાય દ્રષ્ટિને છોડીને વારંવાર એને દ્રવ્ય દ્રષ્ટિ થવાનું છે. દ્રવ્ય દ્રષ્ટિ એટલે કે મારું દ્રવ્ય કેવું છે એ દ્રવ્યનો જ એને વિચાર કરવાનો છે. અને એમ કરતા એ પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરશે તો એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એવા પોતાના શુદ્ધ સ્વરૂપને એ સ્પર્શશે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ ધ્રુવ તરફ ઢળશે અને એને એવું પોતાનું સ્વરૂપ અનુભવમાં આવશે. એના અનંત ગુણોની પર્યાયો એ સ્વાનુભૂતિમાં સુખરૂપે અનુભવાશે અને એની શ્રદ્ધા સાચી થશે. એટલે સમ્યક શ્રદ્ધા થતાં એને સમ્યક પ્રગટ થશે, નિર્મળ શુદ્ધ પર્યાય થશે. એટલે એને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય તો લાવવાનું જ છે. એ પર્યાયને ભૂલીને એને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવાનું છે. સાથે રહેલા બીજા જીવો એને પણ એ પુત્ર રૂપે, પુત્રી રૂપે, માતા રૂપે, પિતા રૂપે, પત્ની રૂપે કે પતિ રૂપે જુએ છે. એ બધું પર્યાય દ્રષ્ટિપણું છે. એવી પર્યાય દ્રષ્ટિને છોડીને એને દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે. અને આ દ્રવ્ય દ્રષ્ટિ કરાવનારું આ મહાન શાસ્ત્ર છે. દ્રવ્ય કેવું છે, જુદા જુદા પ્રકારે, જુદી જુદી રીતે, જુદા જુદા પડખેથી આ સમયસાર નામના ગ્રંથમાં ભગવાન કુનકુંદાચાર્યએ આપણને જ્યાં દ્રષ્ટિ કરવી છે, જે દ્રષ્ટિનો વિષય છે, એવા ભગવાન આત્માનું સ્વરૂપ એવી રીતે દર્શાવ્યું છે અને એવી વાત કરી છે કે જેથી આપણને પોતાનું મહાત્મા આવે, સ્વરૂપનું મહાત્મા આવે, સ્વરૂપનું મહાત્મા આવે અને સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડે. તો દ્રવ્ય દ્રષ્ટિ થવું છે, પર્યાય દ્રષ્ટિ છોડવી છે, એ વાત છે. તો આ ત્રીજી ગાથામાંથી ઘણું ઘણું સમજવાનું છે, ઘણો ઉપદેશ મેળવવાનો છે. માત્ર બે લીટીમાં એટલા બધા ભાવ મૂકી દીધા છે કે વાત નહીં પૂછો. ગુરુદેવે તો ઘણો વિસ્તાર કર્યો છે. બધાને ખાસ મારી ભલામણ છે કે ગુરુદેવના પ્રવચનો સાંભળવા, અને સાંભળો નહીં તો સમયસાર સિદ્ધિમાંથી વાંચી જજો, અથવા તો પ્રવચન રત્નાકરમાંથી વાંચી જજો. ખૂબ ભાવ ભર્યા છે. ગુરુદેવ જે વાત કરે ને જે ભાવ આવે એ વાત આપણે તેના અંશ માત્રમાં કહી શકીએ, એકમાત્ર એનો અંશ રૂપે. એટલે સમયસારનો અભ્યાસ આપણે કરીએ છીએ એ ફરી ફરીને યાદ કરાવું કે એ માત્ર પોતે પોતાનો પુરુષાર્થ છે એમ સમજીને કરીએ છીએ, એ વાત ભૂલવી જોઈએ નહીં. સમયસારનો અભ્યાસ આપણે પંડિતાઈ માટે નથી કરતા, તત્વને સમજવા માટે નથી કરતા, પણ એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને માટે કરી રહ્યા છીએ. માત્ર તત્વ સમજે એના અને એને સમજીને પછી એના ડિસ્કશન કરવા, ચર્ચાઓ કરવી, એના શબ્દ અને એના અર્થો અને એ બધું કરવા માટે આપણે નથી કરતા. થોડું ઓછું વધતું સમજાશે તો ચાલશે, પણ મૂળ ભાવ પકડાવવો જોઈએ. દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટે આ શાસ્ત્ર રચાયું છે, તો દ્રવ્ય તરફ દ્રષ્ટિ થવી, આત્માના જ્ઞાન દર્શનના ઉપયોગ એના તરફ ઢળી જવા, એ થશે તો જ આની સાર્થકતા દેખાશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્નો હોય તો આપણે લઈએ. હા બોલો પ્રભુ. હા હા બરાબર છે. હા એ તો છે જ. હા એ વાત બરાબર છે, બરાબર છે. હા એટલે આમાં દ્રષ્ટિનો વિષય જ દર્શાવ્યો છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે, એના તરફ જ આપણને લઈ જાય છે. અને ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવાની જ વાત છે, પર્યાયની તરફ દ્રષ્ટિ કરવાની વાત નથી. પણ જ્યારે આગળ જે વાત બતાવે છે ને એ બધી પહેલી જુદી જુદી રીતે આપણને ક્રમમાં આગળ લઈ જાય છે. આ ગાથામાં એવી રીતે લઈ જાય છે. બરાબર છે. પર્યાય દ્રષ્ટિ તો છોડવાની જ છે, એ કેમ કે ક્ષણિક છે, પર્યાય ક્ષણિક છે. દ્રષ્ટિ તો ધ્રુવ તરફ જ કરવાની છે. દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે, દ્રષ્ટિનો વિષય જે છે એ તો ધ્રુવ જ છે. પણ એ જે કરવાનું છે, જે થાય છે, એ બધું પર્યાયમાં થાય છે. એટલે પ્રાપ્તિ પર્યાયમાં કરવાની છે પોતાને, કેમ કે ધ્રુવની પ્રાપ્તિ ધ્રુવમાં નથી થતી, ધ્રુવનો અનુભવ ધ્રુવમાં નથી થતો. ધ્રુવ સંબંધીનું જ્ઞાન પર્યાયમાં થાય છે. એક સમયની પર્યાય એ ધ્રુવને જાણવા વાળી છે, એને અનુભવવા વાળી છે. પણ એ ધ્રુવ આખું કંઈ પર્યાયમાં આવતું નથી, બીજા સમયે એ પર્યાય વિલીન થઈ જાય છે. પણ એક વખત એ શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય થવાનું શરૂ થયું, એટલે સિદ્ધની પર્યાય થાય, પછી એવી ને એવી પર્યાય થયા જ કરે છે. એટલે એને અપેક્ષાથી એને એમ પણ કહેવાય કે એ સિદ્ધની પર્યાય છે, એ શાશ્વત છે. પણ દ્રષ્ટિમાં તો ધ્રુવને લેવાનું છે, બરાબર છે, એમ જ છે. હજી આગળ ઘણી ગાથાઓમાં એ વાત તો આવશે, ઘણું ઘણું સ્પષ્ટ થતું જશે. હા પણ એમાં એવું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની જે પર્યાય છે એ પણ નિર્મળ પર્યાય છે. પણ એ નિર્મળ પર્યાય એને ટકતી નથી. નિર્મળ પર્યાય થોડી ક્ષણ પૂરતી જ થાય છે. સમ્યક દર્શન થયું ત્યારે જે પર્યાય થઈ તે શુદ્ધ પર્યાય થઈ, પણ એ કેટલો સમય, કેટલી પર્યાય, એમ એ ફરી પાછો બહાર આવી જાય છે. પછી એ વધારે પુરુષાર્થ કરે છે તો પછી એ વિશેષ સમય માટે અંદર રહે છે અને મુનિ થાય છે. અને જો સાતમે ગુણ સ્થાને કે પહોંચે છે અને પછી વારંવાર એ પોતાના સ્વરૂપમાં જાય છે તો એ વધારે સમય, વધારે પર્યાયો નિર્મળ શુદ્ધ પર્યાય થાય છે. અને પ્રચુર સ્વસંવેદન છે તો પણ એ સંવેદન આત્માનું થાય છે, પાછો બહાર આવે છે, પાછો આત્મામાં જાય છે, પાછો બહાર આવે છે. એટલે નિર્મળ પર્યાય અને શુભ પર્યાય એ બે પ્રકારની પર્યાયો એને એ વખતે પણ હોય છે. એટલે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં છે ત્યારે જે પર્યાય થાય છે એ શુદ્ધ પર્યાય થાય છે, અને પાછો બહારમાં આવે છે તો શુભ ભાવ છે. એટલે એવું થાય છે. અને છેલ્લે પછી જ્યારે એ પોતે શ્રેણી ચડે છે ત્યારે એને શુદ્ધ પર્યાય છે, પછી એ ધ્યાનમાંથી બહાર આવતા જ નથી ત્યારે પછી શુદ્ધ પર્યાય થાય છે. અને એ શુદ્ધ પર્યાય જે છે એમાં એ ઘણી નિદ્રા કરે છે અને પછી આગળ શ્રેણી ચડે છે અને પછી તો આગળ છેક 13માં ગુણસ્થાન સુધી પહોંચે છે. એટલે એ બધી વાત જે છે એ શુદ્ધ પર્યાય એ અને પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની છે. પણ શુદ્ધ પર્યાય તો ચોથે ગુણસ્થાને પણ થાય છે, છતાંય એને એ શુદ્ધ પર્યાય થવાનો સમય એક તો અલ્પ છે અને ઘણા સમય પછીથી ફરી પાછી થાય. એટલે એક વખત આત્માનો અનુભવ થાય એ પછીથી ઘણીવાર ઘણા દિવસો ચાલ્યા જાય, ઘણી વખત તો અઠવાડિયાઓ ચાલ્યા જાય, મહિનાઓ ચાલ્યા જાય એવું થાય છે. પાંચમા ગુણસ્થાન કે એને થોડું એના કરતાં વધારે થાય છે, વારંવાર થોડું થાય છે અને એમાં એને શુદ્ધિની વૃદ્ધિ ઘણી થાય છે. પાંચમા ગુણસ્થાને કે એ ધ્યાનમાં છે અને ચોથા ગુણસ્થે કે એ ધ્યાનમાં છે એ બંને વખતમાં પણ ફેર છે. એમાં એનો પુરુષાર્થ પણ એના કરતાં ઘણો વધારે છે, અસંખ્યાત ગણો છે. અને સાતમા ગુણસ્થાનમાં પણ જો જોવા જઈએ તો એના કરતાં એનો પુરુષાર્થ ઘણો વધારે છે. સંવેદન પણ જે છે એ પ્રચુર સંવેદન કહ્યું છે, એટલે પોતે પોતાને ખૂબ સુખ અને આનંદ રૂપે અનુભવે છે. અને શુદ્ધિની વૃદ્ધિ ઘણી થાય છે, નિદ્રા ઘણી ઘણી નિદ્રા થાય છે. એટલે જેમ જેમ એ ગુણસ્થાન શ્રેણી ચડતો જાય છે એમ એની શુદ્ધિની વૃદ્ધિ પણ ઘણી થતી જાય છે. એટલે એ શુદ્ધ નિર્મળ પર્યાય શરૂ તો થાય છે ચોથા ગુણસ્થાનથી, પણ ચોથા ગુણસ્થાને જ્યારે એ પોતે સ્વરૂપને સ્પર્શે છે એ વખતે એ પર્યાય શુદ્ધ પર્યાય હોય છે, જે આપણે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય કહી એ નિર્મળ પર્યાય છે. અને એ રૂપે રહે છે એ સમ્યક ચારિત્ર છે, એ શુદ્ધ પર્યાય છે. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ પ્રભુ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે.